કરી જતન જેહી હોય નિવારણ, એવું કંઈક હું કરું ફરી વાર પિતાજીને આનંદમાં હું જોઈ શકું. પ્રભુ રાઘવે નિર્દોષ નિખાલસ ભાવથી જયારે શબ્દ ઉચ્ચાર્યા છે એ વખતે કઈ કઈ ઉત્તર આપતા કહ્યું છે, સુન હું રામ સબુકારું એહું, રામ બરાબર તું સાંભળ, રાજહી તુમ પર બહુત સનેહું. કારણ માત્ર એ છે અવધપતિને તારી સાથે બહુ પ્રેમ છે, ખૂબ પ્રીતિ છે, રામ તું એને બહુ જ વાલો છે અને તમે એને ખૂબ વહાલા છો. ને સાંભળો, મેં એમની પાસે બે વચનો માંગ્યા છે, બોલતા આખી હકીકત ઘટના કીધી છે. બેટા હવે તને કહી શકતા નથી, તું વનમાં જા, માટે કહું છું દુઃખ માત્રનું કારણ તું છ. અને પ્રભુ રાઘવે જયારે સાંભળ્યું છે એકમાં કઈ કઈ મારે બદલે ભરતને માટે ગાદી માંગી છે અને મારા માટે વનવાસ માંગ્યો છે, પ્રભુ રાઘવના મુખની રેખા ન બદલી, રેખા ન બદલી, બહુ કઠણ કામ છે. દુઃખને શ્રવણ કર્યા પછી પણ મોઢાની રેખા ન બદલી, રજવાડું જે આવવાનું હતું રજવાડું જૂટવાનું, એને બદલે વનનું રાજ્ય મળ્યું, પણ એટલા જ મોજમાં, એટલા જ મોજમાં. એને પરમેશ્વર કહેવામાં આવે છે, યાદ રાખજો, એને પરમેશ્વર કહેવામાં આવે. પોસાય તે પોઝિશન નિર્માણ થાય, પરંતુ એ પોઝિશનની સામે જેને મતલબ હોતો નથી, જેને અયોધ્યાનું રાજ્ય હોય તોય ભલે અને વનનું રાજ્ય હોય તોય ભલે, બધું સમકક્ષ હોય છે. મહાપુરુષોમાં અને પરમેશ્વરનો પણ કઈક ફરક છે. મહાપુરુષ ઘડી બે ઘડી શોકમાં ડૂબી જાય, પણ વળી આત્મ વિચાર કરીને એ પણ બહાર નીકળી જાય. બધ આત્મા તો બસ દુઃખમાં સદૈવને માટે ડૂબેલો જ રહે છે. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 27મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને અદભુત એક પ્રશ્ન કર્યો, સ્વામી તમને ક્રોધ આવે છે? અને આવે છે તો કયા નિમિત્તે આવે છે? કેમ ટળે છે? કૃપાનાથ, જ્યારે કોઈ અન્યાયનો પક્ષ લઈ અને માલી પદાર્થનો જોગ થાય ને ત્યારે જરાક લગારે ક્રોધ આવી જાય છે, ક્રોધને આધીન બની જવાય છે. પણ બીજી ક્ષણ મનમાં વિચાર થાય છે, બીજી ક્ષણ, કે આપણે સાધુ છીએ, સાધુને આવો સ્વભાવ ન ઘટે, અને માલિકે ક્રોધ જતો રહે છે. ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળ્યા, અમને તો કોઈ એક રૂપિયાથી લાખ રૂપિયાનો બગાડ કરે તો પણ કદી ક્રોધ ઉપજતો જ નથી. બસ પરમેશ્વર અને મહાપુરુષોમાં મૂળભૂત ભેદ છે. આખું રજવાડું જૂટવાઈ ગયું, તમે કલ્પના તો કરો. પણ પ્રભુ રાઘવના મોઢાની રેખા ન બદલી. એટલે તો સમાજનું ચિત્ર તમે જુઓ, ધારાસભ્યની ટિકિટ મળું મળું થઈ હોય, અનમાનો ન મળે, મળું મળું થઈ હોય અને ન મળે ટિકિટ, હો સીટ નહીં ટિકિટ, અને ન મળે તો ચાર દાડા સુધી ખાવું ન ભાવે. હાર જીતની વાત તો પછી રહ્યા. પ્રભુ રાઘવનું આખું રાજ જૂટવાઈ ગયું, અયોધ્યાને બદલે વનમાં જવાના સમાચાર સાંભળ્યા, પણ મોઢાની રેખા ન બદલી. ભક્તો, કથામાંથી આપણે એ સમજવાનું છે, જીવન બસ સ્થિત પ્રજ્ઞા કરતા શીખીએ. આ તો જગત છે, એ તો દુઃખમય જગત. અદભુત ધર્મદાદા એમાં ભક્તિને કહ્યું હતું, દેવી એ તો દુઃખમય જગત, આખું દુઃખથી ભરેલું આ જગત છે, કોઈના એક સરીખા દિવસ રહેતા નથી. હે દેવી, તમે દુઃખી ન બનો, આ દુઃખ છે તો કાલ સુખ હશે, આ સુખ હશે તો કાલ દુઃખ હશે. સંધ્યા સમય સૂરજ અસ્ત થાય, થતે પ્રભાતે વળીતે જણાય. સંધ્યા સમય થાય ને સૂરજ અસ્ત થાય છે, વળી જ્યારે પ્રભાત કાળ થાય સૂર્ય ઉદિત થાય છે, એમ જીવનની અંદર પણ સુખ અને દુઃખ એ બંને પરિવર્તન પામતા હોય છે. દેવી, મહાપુરુષો સુખની સામે દ્રષ્ટિ નથી નાખતા, દુઃખની સામે નથી નાખતા, યાદ રાખજો. જેની દ્રષ્ટિ સુખની સામે પડશે અને સુખ જોતા જેને આનંદની અનુભૂતિ થશે, એને દુઃખ જ્યારે મળશે ત્યારે અવશ્ય એવું શોક થશે. હર્ષ અને શોકની હેડકી જેને ન આવે એ પરમાત્માને પથે ચાલી શકે, આધ્યાત્મિક પથને સર કરી શકે. કૈલાસપતિ કહે છે, ભવાની અવધપતિને શબ્દો સાંભળવા મળ્યા કે મારે બદલે ભરતને ગાદી મળી છે, મારે વનમાં જવાનું છે. એકદમ હળવાશથી પ્રભુએ વાતને જાણે લઈ લીધી. માં ના ના આ કારણ ન હોય, માં આટલા કારણ બદલ પિતાજી આટલા બધા દુઃખી ન બને, માં સત્ય તું કહે, કારણ કંઈક બીજું જ હશે, આ કારણ જ નહીં હોય. એમ જેને માટે અવધપતિ પ્રાણ પાથરવા તૈયાર થયા છે એને માટે પ્રભુ રાઘવ એમ કહે છે, માં આ કારણ હોય જ ન શકે, બીજું કંઈક કારણ હશે. નહીં બેટા, આ જ કારણ છે. અને આટલા શબ્દ સાંભળતા પ્રભુ રાઘવના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે કે માં તો પછી મારા જેવો ભાગ્યવાન કોણ હોય, સુનું જનની સોય સુત બળ ભાગી, જો પીતુ માતુ વચન અનુરાગી. મારા જેવો બળ ભાગી પુત્ર કોણ હોય, જેમને માત પિતાની આજ્ઞાનું પાલન કરવાનો સમય મળ્યો છે. અને માં હું તો વર્ષોથી પ્રભુને પ્રાર્થના કરતો હતો, મારો ભરત મને પ્રાણ કરતા પ્યારો છે, ભરત તું પ્રાણ પ્રિય પાવહી રાજુ, એને રાજ મળો, એને રાજ મળો. અને એ મારું સપનું આજ સાકાર થયું. વિધાતાએ જાણે કે મારી પ્રાર્થનાને સાંભળે છે, અને સાંભળમાં મારું સપનું સાકાર થયું હોય, ભરત ગાદી પર બેસતો હોય અને મને વનની અંદર અનેક ઋષિ મહર્ષિઓ એના દર્શનનો લાભ મળવાનો હોય, અને એ તકને ન જડપો તો મારા જેવો મૂંઢ અને મૂરખ કોણ કહેવાય. કેટલું સરસ બોલે છે. ઘડી બે ઘડી તો કઈ કઈ પણ આ શબ્દને સાંભળી જેને પીગળવા લાગ્યા. ઘડી બે ઘડી તો મનમાં એમ થવા માંડ્યું કે રખે ને મેં વર માગવામાં ભૂલ તો નથી કરીને, પણ મંથરા એવું ઠોકે ઠોકીને બિહારી દીધું છે, ફિટ કરી દીધું છે. વળી કઈ કઈ એ સંકલ્પમાંથી એ વિચારમાંથી બહાર નીકળી ગયા છે. પ્રભુ રાઘવે કહ્યું છે કે માં પિતાજીને તું સંભાળજે, હમણાં હું માં કૌશલ્યની પાસે જાઉં છું, કૌશલ્યજીની પાસેથી રજા લઈને પાછું પરત આવું છું. પિતાજીને પણ વારંવાર વંદના કરી અને પ્રભુ રાઘવ અવધપતિની પાસેથી માં કૌશલ્યની પાસે જવા માટે ઉપડ્યા છે. પણ ત્યાં સુધીમાં તો નગર વ્યાપી ગઈ વાત સુતીશી, આખા એ નગરમાં વાત પ્રસરી ચૂકી છે, જેમ સૂર્ય ઉગતાની સાથે કિરણો સર્વત્ર જગ્યાએ વ્યાપી જાય છે, એમ આખા અયોધ્યાની અંદર વાત પ્રસરી ગઈ છે કે કઈ કઈ બે વરો માગ્યા છે, જેના બદલામાં રામ વનમાં જવાના છે. શબ્દ સાંભળતા તમામ રેત કલ્પાંત કરીને રડવા લાગે છે. અરે ભવાની, ઘેર ઘેર તોરણો જે બાંધ્યા હતા, રડતા નરનારીઓ તોરણોને તોડ્યા છે, ઘરને આંગણે ચિત્રેલી એ રંગોળીઓને ભૂસી નાખી છે, સુંદર સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કર્યા હતા, આભૂષણોનો ત્યાગ કર્યો છે. આખે અયોધ્યા શોકમાં જાણે ડૂબી ગઈ છે. દુખી બનેલી જનતાની પોઝિશન તુલસીદાસજી લખે, વર્ણવી જાય તેમ નથી. અયોધ્યાની જનતા જાણે વિધાતાની સામે પુકાર કરીને કહી રહી છે, વિધાતા તને શું ગણ્યું.
લહી માજા વિધિ વાત બિગાડી, લહી માજા વિધિ વાત બિગાડી.
ચારે બાજુ અયોધ્યામાં રોકપળ શરૂ થઈ ગઈ. બધા વિધાતાને દોષ દેવા લાગ્યા, વિધાતા તને આ શું ગયું, વર્ષો પછી અમારું સપનું સાકાર બન્યું હતું, અમારા બધા જ કામ પૂર્ણતાને આરે પહોંચવાના હતા, પ્રભુ રાઘવ રાજગાદી પર બેસવાના હતા, અને કઈ કઈ તને આ કુબુદ્ધિ ક્યાંથી સૂજી, ખુદના પોતાના ઘરને જલાવવા માટે તું તૈયાર થઈ, આ કુટિલ કઠોર કઈ કઈ અભાગણી ત્યાં શું કર્યું, આ તે શું કર્યું, રઘુવંશી વાસને તું આજ તારા ક્રોધ રૂપે અગ્નિથી જલાવી રહી છો, કઈ કઈ આનું પરિણામ શું આવશે.
પાલવ બેઠી પેરું એ કાટાય,
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 સુખઈ મહો સો સુખઈ મહુ સો કૈઠા ડો દરી ઠાઈટા,
સુખઈ મહુ સો કૈઠા ડો દરી ઠાઈટા.
કઈ કઈ તને સ્વયં ને ખબર નથી તે શું કર્યું છે, જે ડાળ ઉપર તું બેઠે તે ડાળને તે કાપવાની કોશિશ કરી છે, કઈ કઈ તે રયતને તો દુખી કરી છે, સ્વયં તું પણ દુઃખની અંદર હમાઈ જઈશ, તને ખબર નથી અવધપતિના પ્રેમની તું ઓળખતી નથી, તારા વચન જ તારા માથાનો સિંદૂર ભૂસાવશે, તારું વચન જ તારા હાથનો ચૂડલો ભંગાવશે. અરે દેવા તમને શું સૂજ્યું, અમારા પ્રાણ પ્યારા પ્રભુ રાઘવને વનવાસ, જનતા મહાદુખી બની છે, કઈ કઈને દોષ દેતા, નારી તત્વને દોષ દેતા લોકો પરસ્પર વાતો કરવા લાગ્યા છે, કદાચ પડછાયને પકડી શકાય પરંતુ નારી ચરિત્રને પકડી ન શકાય, એને ઓળખી ન શકાય, કેટલાક તો વળી ભરતનો વાંક કાઢવા લાગ્યા છે, ક્યાં ઊંડે ઊંડે ભરતનો જ હાથ હશે, માને બધું શીખડાવી અને સારો થવા માટે એ મસાળ જતો રહ્યો છે. પણ આ શબ્દ સાંભળતા દાહ્ય અને સજ્જન પુરુષ મોડાડો હાથ ધરવા માંડ્યા છે, ભરતને દોષ દેશો નહીં, ભરત મહાન સંત પુરુષ છે, ભરતને પ્રભુની સાથે અગાધ પ્રીતિ છે, પ્રભુની સાથે ભરતને પણ અગાધ પ્રીતિ છે, આખી અયોધ્યાની અંદર શોક પથરાયો છે, ઋષિ પત્નીઓ કઈ કઈને બહુ પ્રકારે મનાવ્યા છે, પણ કઈ કઈ એકના બે થયા નથી, ભગવાન રાઘવ કૌશલ્યની પાસે આવ્યા છે, કૌશલ્યાજીને તો આજ આનંદ માતો નથી, મોજમાં છે, આજ મારો રામ રાજા બનશે, મારો રાઘવ રાજા થશે, મારા હૃદયમાં હર્ષ માતો નથી. પ્રભુ રાઘવે જ્યાં મહેલમાં પ્રવેશ કર્યો, માં કૌશલ્યાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, બેટા રામ તું ક્યાં ગયો, તું કેટલું મોડું કર્યું તે, પછી તને રાજા અભિષેકનો ટાઈમ થઈ જશે, અને તારા પિતાજી મને વઢશે, આટલું બધું મોડું. યજમાનના આમંત્રણને માન આપી વેર રોડથી પૂજ્ય પ્રભુ સ્વામી સંત મંડળની સાથે પધારી રહ્યા છે. ડોમિનિક લઈ હરિનામ સંકીર્તન. સાથે કે ભવાની માં કૌશલ્યા હૃદયમાં આનંદ માતો નથી, માં તો વારે વારે બસ એક જ વાત પુકારી રહી છે, રાઘવ તારો રાજ્યાભિષેક છે, જલ્દી કર, હમણાં પિતાજી આવશે, ગુરુ વશિષ્ઠજી આવશે, પછી મને વઢશે, એટલે જલ્દી તૈયાર થઈ જા. માના પ્રેમને જોતાની સાથે પ્રભુ રાઘવ મનોમાં વિચાર કરી રહ્યા છે, માનું કેમ સંદેશ આપું, માં પિતાએ મને વન આપ્યું છે. માં વારંવાર જયારે કહી રહ્યા છે, બેટા આજ તું રાજા બનવાનો છે, આજ તું રાજા બનવાનો છે, અને વારંવાર શબ્દ સાંભળતાની સાથે વચ્ચે મોકો શોધી અને પ્રભુ રાઘવના બોડામાં તે શબ્દ નીકળ્યા છે, હા માં સાંભળ, મને પ્રભુએ મને પિતાએ અવશ્ય મેં રાજ્ય આપ્યું છે, પરંતુ અયોધ્યાનો નહીં, પિતા દિની હિ મોહિ કાનન રાજુ. પિતાએ મને રાજ્ય આપ્યું છે, પરંતુ અયોધ્યાનું નહીં, વનનું રાજ્ય આપ્યું છે. અને આટલા શબ્દ સાંભળતા માં કૌશલ્ય મૂર્છા ખાઈને ધરતી પર ટળી પડ્યા છે. થોડી વારે જાગૃત બન્યા, કૌશલ્યજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, બેટા રામ, તારા પિતાએ તને આજ વનનું રાજ્ય આપ્યું, કારણ શું? હમણાં હું તારા પિતાની પાસે જાઉં છું, કારણ પૂછું છું. સાંભળ, પુત્ર ઉપર જેટલો પિતાનો અધિકાર છે એના કરતા માતાનો અધિક છે. હમણાં તારા પિતાજીની પાસે જઈને પ્રશ્ન કરીશ, મારા રામનો કયો ગુનો છે, મારા રામનો શું વાંક છે? તમે અયોધ્યાનું રાજ ના આપો તો તમને મુબારક છે, પણ શા માટે એને વનમાં ધકેલી રહ્યા છો? હમણાં હું જાઉં છું, હમણાં કહું છું. માં કૌશલ્યજી વારંવાર જયારે શબ્દ બોલી રહ્યા છે, પ્રભુ રાઘવ પોતાને મોઢે માં કઈ કઈ વર માગ્યો છે બોલવા માટે તૈયાર નથી. સુમનજીને હનહ કરીએ છીએ, સુમન આપ માતાને કઈક જણાવો. સુમનજીએ તમામ હકીકત જણાવી છે, માં કઈ કઈ બે વર માગ્યા છે જેના બદલામાં આજ પ્રભુ રાઘવને વનમાં જવાનું છે, રામને બદલે ભરતને ગાદી મળવાની છે, અનુભવાની. સુમંતના મુખની વાણી સાંભળતા કૌશલ્યજી સ્તબ્ધ બન્યા છે. કૌશલ્યને આંખોના આંસુ પણ જાણે રોકાઈ ગયા છે, મુખની વાણી પણ જાણે બંધ થઈ ગઈ છે. વિચારમાં ઊંડા ઉતર્યા, હવે મારે શું કરવું? ધર્મ સને ઉભય મતિ ઘેરી, એક બાજુ પુત્ર પ્રેમ છે, સ્નેહ છે, બીજી બાજુ પતિને આજ્ઞારૂપ ધર્મ છે, હું શું નિર્ણય લઉં? પુત્રના પ્રેમને આધીન બની પુત્રના પ્રેમને પકડી રાખી અવધ પતિને કહી દઉં રામને વનમાં નહીં જવા દઉં, કે પછી પતિની આજ્ઞાનું અનુસંધાન રાખી રામને કહું બેટા તું વનમાં જા? વિચારમાં ઊંડા ઉતર્યા છે. પણ ભાઈ, આ તો ભગવાન રામની માં છે. માં કૌશલ્યએ મનમાં વિચાર કર્યો છે, પતિની આજ્ઞા એ મારું જીવન છે. અનભવાની અધર્મના પાલન માટે સ્નેહે જાણે બલિદાન આપ્યું છે. માં કૌશલ્યના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, બેટા પિતાની આજ્ઞાની સાથે માતાની પણ આજ્ઞા છે.
સરે લય સુભાવો રામ મહી તારી,
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 બોલી બચા
બોલી બચન
થઈ જાવું બલી કી નાહી હોની કાય
થાર થઈ જાવું બલી કી નાહી હોની કાય
હે તું આયસ સબ ધર્મ કટી
કૌશલ્યા દેવી ધીરજ ધારણ કર્યું છે. પ્રભુ રાઘવ ને સંબોધન કરતા કીધું છે, બેટા પિતાની આજ્ઞા એનમ ધર્મ છે. પિતાની આજ્ઞા જો થઈ હોય તો એને શિરોમાન્ય માનવી જોઈએ. અને સાંભળ બેટા, જ્યાં પિતાની આજ્ઞાની સાથે તું પગ મૂકીશ બસ એ જ અયોધ્યા હશે. તું ચિંતા છોડ બેટા, તારે વનમાં જવું પડશે. ભરતને ગાદી મળી રહી છે, એનું લેશ માત્ર મને દુઃખ નથી. મારું હૃદય આજે વલવલી રહ્યું છે, એનું કારણ તો એ છે. મને ચિંતા અવધપતિની થાય છે, મને ચિંતા અયોધ્યાની રયતની થાય છે. છેલ્લે બહુ સરસ બોલ્યા છે, મને ચિંતા ભરતની થાય છે. તું ગયા પછી અવધપતિ દેહમાં પ્રાણ કેમ ટકાવશે? તારા વિના અયોધ્યા ની રયત કેમ ધીરજ ધારણ કરશે? અને બેટા, તારા વિના ભરત ને હું ધીરજ કેમ આપી શકીશ? જો એકલા પિતાની આજ્ઞા હોતો તને રોકી લે, પરંતુ પિતાની સાથે માં કઈ કઈ ની પણ આજ્ઞા છે. જો પીતું માં તું કહે હું બને જાના તો કાનન સત અવધ સમાના. માતા પિતા બંનેની જો આજ્ઞા થઈ હોય તારા માટે વન જાણે સો સો અયોધ્યા જેવું બનશે. બોલતા કૌશલ્યાજી રડી પડ્યા છે.
ઘડે ભાગી બનું હૃદય ભાગી,
રડતા નેત્રે કૌશલ્યજીના મોઢામાં તે શબ્દ નીકળ્યા છે. આજ તો વન ભાગ્યવાન બનશે, અમારી અવધ અભાગી બની ગઈ. આજ અમારું સ્વપ્ન બસ ધૂળમાં રોળાઈ ગયું. અળવિધિના લેખને કોણ રોકી શકે છે?
સાહેબ કરે આજો સુખ થઈ થયેલ બીતા, સાહેબ કરે આજો સુખ થઈ થયેલ બીતા,
સાહેબ કરે આજો સુખ
થઈ થયેલ બીતા.
ભયા ઉકારા લે કાલુ દીપ
પછી ચરણ લઈ પૈટાવી
બહુ
કૌશલ્યાજી કોઈને પણ દોષ દીધા સિવાય મનોમાં વિચાર કરવા લાગ્યા છે, અમારા ભાગ્ય ખલાસ થઈ ગયા, અમારું પ્રારબ્ધ ફૂટી ગયું, અમારા બધા જ પુણ્ય પૂરા થયા, નહીં તો આ દિવસ ન હોય. બોલતામાં કૌશલ્યા રુદન કરતા કરતા પ્રભુ રાઘવના પગ પકડી લીધા છે. રડતી માં બોલી છે, બેટા આ જો અભાગણી બની છું જેને કારણે મારે કહેવું પડે છે તું વનમાં જા. રડતી માતાને બહુ પ્રકારે પ્રભુ રાઘવે ધીરજ આપે છે, માં રડીશ નહીં, માતાના આશીર્વાદ હશે તો આ તારો રાઘવ જ્યાં પણ હશે ત્યાં સુખ્યો જશે. અને માં એવો તો કોઈક પુત્ર જ ભાગ્યવાન હોય, માત પિતાની આજ્ઞાનું પાલન કરવાનો મોકો મળે. માં તું મને પ્રેમથી રજા આપ, તો આશીર્વાદ આપ જેથી કરી વનની ગહેરી વાત મારે માટે અયોધ્યા સમાન બની જાય. માં કૌશલ્યા હજુ તો કશું બોલી નથી શક્યા, ત્યાં આ બાજુ માં જાનકીને સમાચાર મળ્યા છે, રાઘવ વનમાં જઈ રહ્યા છે. અને સમાચાર મળતાની સાથે સીતાજી દોડતા દોડતા આવ્યા છે. માતા કૌશલ્યાના મહેલે જ હજી પ્રભુ રાઘવ બેઠા છે. મહેલે આવ્યા તો ખરા, રાઘવને જોયા પણ ખરા, પણ મનમાં વિચાર થયો રઘુકુલની રીત છે, અમારી પરંપરા છે, માતાની સાથે એની હાજરીમાં પતિની સાથે વાત ન કરાય. પ્રથમમાં કૌશલ્યાને વંદના કરે છે, માં તારી પરમિશન માંગું છું, મારે રાઘવને બે શબ્દો કહેવા છે, માં તો મને પરમિશન આપે છે. શું આપણી ઉજ્જવળ પરંપરાઓ, ત્યાં કેટલી ઉજ્જવળ પરંપરાઓ, સસરાની હાજરીમાં તો શું, પણ સાસુની હાજરીમાં પણ પુત્ર વધુ પોતાના પતિની સાથે વાત ન કરે. આજે તો સાસુને ગાળો ઠપકારે કો. પણ ભગવાન સ્વામિનારાયણે સતી નારીના ધર્મો જયારે બતાવ્યા ને ત્યારે અદભુત વિનય વિવેક બતાવ્યો છે. એ જ નારી મહાન બનશે, પતિની આજ્ઞામાં રહેશે, સાસુ ને સસરાને જે રીજવતી રહેશે. ધન્ય સાજન ની લોકે ધન્ય સોજન અપમાન, ધન્ય સચ પતિ શ્રીમાન યશ ગેહે પતિવ્રતા. પતિવ્રત્ય ધર્મ નું પાલન કરે એવી દીકરી જેની ઘરે જન્મ ધારણ કરી અને અવતાર ધારણ કરે છે એ માત પિતાને લાખ લાખ વાર ધન્યવાદ છે. પતિવ્રતા ધર્મનું પાલન કરે એવી નારી જેને મળે છે પુરુષને પણ લાખ લાખ વાર ધન્યવાદ છે. ઝઘડો કરે અને ગાળો દે અને કયું ન કરે એનો તો તૂટો જ નથી આ દુનિયામાં, પણ પતિવ્રત્ય ધર્મનું પાલન કરે એવી નારી ક્યાં મળે. માં કઈ ભૂલ થાય તે તો માફ કરજે, હું રાઘવની સાથે બે શબ્દો ની ચર્ચા કરવા માંગુ છું. ભલે જાઓ બેટા, મળી જવો. માં જાનકીજી પ્રભુ રાઘવની પાસે આવ્યા છે, ચરણારવિંદમાં પોતાનું મસ્તક ઝુકાયો છે. પતિદેવ આપ વનમાં જઈ રહ્યા છો? હા સીતે. સાંભળો સીધા, હું વનમાં જાઉં છું, હું ગયા પછી અહીંની સ્થિતિ ઘણી કફોડી થશે. ભાઈ ભરત શત્રુઘ્ન મોસાળ છે, પિતાની સ્થિતિ પણ સારી નથી, માટે જાનકી ત્રણેય માતાની સંભાળ રાખવાની જવાબદારી તમારે શિરે આવે છે. પિતાજીનું પણ ખૂબ અનુસંધાન રાખજો, એની પણ ખૂબ કાળજી રાખજો. અને બેટા તમે જો હશો અહીંયા તો તમારે આધારે અવધપતિ પોતાના દુઃખને ભૂલશે, માટે મારી આજ્ઞા છે તમારે અહીંયા રહેવાનું છે. જાનકીજી હાથ જોડ્યા છે, પતિદેવ હું પતિવ્રતા ધર્મના નિયમને બરાબર જાણું છું, પતિની આજ્ઞા એ જ પત્નીનું જીવન હોવું જોઈએ, માટે આપ જેમ કહેશો એમ જ હું કરીશ, પણ મારા બે શબ્દો સાંભળો પતિદેવ. આપને જો મારા પર વિશ્વાસ હોય કે આપ ગયા પછી પણ જાનકી આ દેહમાં પ્રાણ ટકાવી શકશે, આપને જો હૃદયથી આ પડતી હોય તો આપ ખુશીથી એકલા અયોધ્યાથી વનમાં સીધા આવી શકો છો. પતિદેવ, પડછાયો કદી પણ શરીરથી અલગ રહી શકે, પડછાયો જો શરીરથી અલગ રહી શકે તેમ હોય ને તો હું આપના વિના અલગ રહી શકું. મને વિશ્વાસ નથી કે આપના વિયોગમાં દેહ રાખી શકીશ. અને પતિદેવ સાંભળો, મારે ખાતર તો વિનંતી કરું છું કે આપ મને સાથે લઈ જાઓ, પણ સાથે સાથે એ કહું છું, આપ મને સાથે જો નહીં લઈ જાઓ તો પાછળથી હજારો નારીઓ મારું મિસ લઈને વાત કરશે કે જાનકીજી સતી કહેવાતા હતા, પરંતુ પતિ તો જંગલમાં ગમે ત્યાં ભમતા હતા અને પોતે તો રાજમહેલમાં ઠાઠમાઠમાં રહેતા હતા. પતિના દુઃખમાં એ સહિયારી બની નહોતી. આમ કહી અનેક નારીઓ પતિવ્રતા ધર્મનો ત્યાગ કરશે. માટે પતિદેવ, પતિદેવ મારા સુખને ખાતર તો ખરા, પરંતુ હિન્દુ ધર્મની સંસ્કૃતિને જાળવવા માટે પણ આપ મને દાસી બનાવીને સાથે લઈ જશો તો બહુ સારું થશે. પણ જાનકી, જંગલની અંદર તો ક્યારેક કોઠા બોરા મળે, ક્યારેક ન પણ મળે, એમને એમ દિવસ ગુજારવો પડે. અને દેવી, ખુલ્લા પગે ત્યાં ચાલવું પડે. તમે કદી પણ મહેલની બહાર પગ મૂક્યો નથી, તમે તો વિદેહીના પ્યારા પુત્રી છો, અને તમે અવધપતિના પુત્ર વધુ છો, સીધે એ દુઃખ તમારેથી સહન કેમ થશે? પતિદેવ, મેં મહેલની બહાર પગ નથી મૂક્યો તો આપે ક્યાં મૂક્યો છે? અને સાંભળો, હું 14 વર્ષમાં કદી પણ આપની પાસે ફરિયાદ નહીં કરું કે મને આ વાત તકલીફ પડે છે, આ વાત મારાથી કઠિન પડે છે. ભક્તો, વાત એ બતાવે છે, પરમેશ્વરને જેને રાજી કરવા હોય, ભગવાન સુધી જેને પહોંચવું હોય, એના જીવનમાં કદી ફરિયાદ ન હોય. ફરિયાદ છે ત્યાં સુધી મુમુક્ષતામાં કચાશ છે. આજે પ્રભુ પામવાની ત્વરા એને જાગી નથી. પ્રભુ પામવાની જેને ત્વરા જાગે એની ફરિયાદ બધી વિરામ પામી જાય. તમે શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખશો તો એક એક જગ્યાએ તમને આ વાત સત્ય દેખાશે. ભગવાનને પામવા માટે આતુર બની રાજકાજનો ત્યાગ કરીને જગન્નાથપુરી સુધી પહોંચેલા પ્રતાપસિંહ રાજાને સુરત મુનિનો જ્યારે અદભુત મેળાપ થયો અને પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ મારા પર કૃપા કરો, મને પ્રગટ ભગવાન મળે, એમ પ્રગટ ભગવાનના મને દર્શન થાય. સુવ્રત મુનિએ ત્યારે કહ્યું તો, પ્રતાપસિંહ તારો વિચાર બહુ સરસ છે, તારો સંકલ્પ બહુ શ્રેષ્ઠ છે, પરંતુ પ્રગટ ભગવાનના દર્શન એ મહાકઠિન કામ છે. અતિ દુર્લભમ નૃણામ સાક્ષાત કૃષ્ણ ક્ષણમ નૃપહા, પ્રગટ ભગવાનના દર્શન અતિ કઠિન છે. પ્રતાપસિંહ એ દર્થ જુહુરાજ મહાંત ચક્રવર્તી ઉગ્ર તપશ્ચર્ય કુર્વંતિ ત્યક્ત્વા ગેહ વિવેકિન. અનેક ચક્રવર્તી રાજાઓ ઘરબાર છોડીને વર્ષો સુધી સાધના કરે, માથે રાફડા જામી જાય, તેમ છતાંય પણ પ્રગટ ભગવાન મળતા નથી. પ્રતાપસિંહ, તારો પ્રશ્ન સારો છે, પણ કઠિન બહુ છે, એ કાર્ય સરળ નથી. અંતર પ્રતાપસિંહ પણ બસ આવું જ બોલ્યા હતા, ગુરુદેવ ગુરુદેવ ગમે તેટલું કઠિન કામ હશે તેમ છતાંય પણ હું કરીશ, જિંદગીમાં આપને કદી ફરિયાદ નહીં કરું, આ મને કઠણ પડે છે. ફરિયાદો તો બુભુક્ષની હોય, મુમુક્ષુને નહીં. બુભુક્ષની ફરિયાદો હોય, મુમુક્ષુને તો ભગવાન સ્વામિનારાયણે મધ્યના 47માં વચનામૃતમાં લખ્યું, જે મુમુક્ષુ છે ભગવાનને પામવા માટે જેણે કદમ ઉઠાવ્યા છે, એને તો જેમ જેમ વિષયનું ખંડન થાય તેમ તેમ ઉલટાનો રાજી થાય. જેમ વિષયનું ખંડન થાય એમ રાજી થાય, વિષયના ખંડનમાં રાજી થાય, વિષયથી દૂર જવું પડે ને જેને આનંદ થાય એની કોઈની અટકળ એમ માંડવી, આની અંદર મુમુક્ષતા છે. વિષય છોડવા પડે ને મરવા જેવું થાય ત્યારે સમજવું મુમુક્ષ નથી, બુભુક્ષુ છે. મુમુક્ષ તો વિષયનો તરછટ ત્યાગ કરે, બસ શું કરું કેમ કરું, ભગવાન રાજી થાય, પ્રગટ ભગવાનનો મેળાપ થાય. જાનકીજી આજ કૈલાસપતિ કહે છે, ભવાની પ્રભુ રાઘવને કહી રહ્યા છે, પતિદેવ મારી જિંદગીમાં ફરિયાદ નહીં આવે, 14 વર્ષમાં કદી ફરિયાદ નહીં કરું, કેમને કઠણ પડે છે, પણ આપ મને સાથે લઈ જાઓ, આપ મને સાથે લઈ જાઓ. બોલતા બોલતા જાનકીજી રડી પડ્યા છે. પ્રભુ રાઘવના પગ પકડી લીધા છે. પ્રભુ રામે પરમિશન આપી છે, જાઓ દેવી, કરો તૈયારી, આપણે અહીંયાથી નીકળવાનું છે. અને પ્રભુની આજ્ઞા થતાની સાથે જાનકીજી તૈયારી કરવા માટે ગયા છે. અને કૈલાસપતિ ગઈ ભવાની બીજી બાજુ લખનને સમાચાર મળ્યા, માં કઈ કઈ વર માંગ્યો છે, રામને બદલે ભરતને ગાદી, પ્રભુ રાઘવને 14 વર્ષનો વનવાસ. અને પોતાની પ્રકૃતિ પ્રમાણે લખન પહેલા તો બહુ ક્રોધાયમાન બન્યા છે. કઈ કઈ ની આ હેસિયત, કઈ કઈ કયા ગુના નીચે પ્રભુ રાઘવને વનમાં મોકલી રહ્યા છે, કઈ કઈ ને જેને પ્રશ્ન કરીશ, કઈ કઈ તારે કઈ તાકાત, રામે તારું શું બગાડ્યું છે જેના બદલામાં તો એને દંડ દેવા માટે તૈયાર થઈ છો. લખન થોડી વાર તો બહુ ક્રોધાયમાન બન્યા છે, પણ વળતો વિચાર કર્યો, કઈ કઈ ની પાસે પછી જઈશ, પેલા પ્રભુ રાઘવની પાસે જાઉ, પ્રભુના દર્શન પહેલા કરી આવું. આમ નિર્ધાર કરી દોડતા લખન પ્રભુ રાઘવની પાસે આવ્યા છે. અને તુલસીદાસજી કે રાઘવની પાસે જયારે દોડતા લખન આવ્યા છે, પગ પકડીને કીધું છે, કૃપાનાથ આપ વનમાં જઈ રહ્યા છો, હા લખન હું પણ જાઉં છું, જાનકીજી પણ આવે છે. માલિક આપ અને મારી માં જાનકી બંને જાઓ છો, આ દાસનો શું વિચાર કર્યો, જ્યાં સ્વામી હોય ત્યાં સેવક હોય, મારો કઈ વિચાર નથી કર્યો. પ્રભુ રાઘવે કહ્યું છે, લખન તારો વિચાર મેં જરૂર કર્યો છે, પણ તારે મારી આજ્ઞા છે, અહીંયા અયોધ્યા રહેવાની છે, કારણ કે પિતાની સ્થિતિ કફોડી છે, ત્રણેય માતાઓ પણ દુખી છે, બંને ભાઈ પણ કિરાત દેશ ગયા છે, અયોધ્યાની રેત બધી દુખી છે, અત્યારે આખો રાજકાજનો બોજો લખન તારે શિરે આવે છે, માટે તારે એનું પાલન કરવાનું છે. લખનની આંખોમાં આંસુ ભરાણા છે.
શિશુ પ્રભુ સને પ્રતિપાલ,
શિશુ પ્રભુ સને પ્રતિપાલ,
શિશુ પ્રભુ સને પ્રતિપાલ,
શિશુ પ્રભુ સને પ્રતિપાલ,
મંદિર
હાંસ જો મંદરાચલ ને ઉચકી શકે, માલિક ચકલી જો સમુદ્રના જળને ઉલેચી શકે, કીડી જો મેરુ પર્વતને તોડી શકે, તો આપના વિના લખન જીવિત રહી શકે. હું તો બાળપણથી આપના વાત્સલ્ય ભાવથી ઉછરેલો છું, અને આપ મને વારંવાર ઉપદેશ આપો છો. ત્રણેય માતાઓ, અવધ પિતા, તમામ રૈયત, એનું સંરક્ષણ કરવું તારી ફરજમાં આવે છે, હું તો બહુ સાફ સાફ કહું છું. ગુરુ પિતુ માતુ ન જાનવું કાહુ, આ જગતમાં કોઈને માતા ગુરુ પિતા સમજતો નથી. બહુ સનાતન સત્ય કહું છું, કહું સુભાવ નાથ પતિ આહુ. મારે માટે તો માતા કહો, પિતા કહો, ગુરુ કહો, જે કહો બસ આપ જ છો. આપ વિના હું રહી નહીં શકું. લખને જયારે પોતાની વાત કરી તેમ છતાં પ્રભુ રાઘવે કહ્યું છે, પણ લખન મારી આજ્ઞા છે, તું અહીંયા રોકાઈ જા. પ્રભુ લખને કહ્યું છે, ભગવંત આપની આજ્ઞા હશે તો જરૂર રોકાઈશ, પણ સાંભળો, આપ જયારે વનમાં જાશો ત્યાં આપને વળાવવા આવીશ, સૂર્યને કાંઠે ઉભો રહીશ, જ્યાં સુધી આપને જતા જોઈશ ત્યાં સુધી બસ મીટ માંડીને દર્શન કરતો રહીશ. આપ દેખાતા બંધ થશો ત્યારે સૂર્યના જળની અંદર ડૂબકો મારી સદૈવને માટે જળ સમાધિ લઈને જિંદગી પૂરી કરી નાખીશ. લાગે છે આપને આપણે વિરહમાં લખન પ્રાણ ટકાવી શકે? આપને જો આ પડતો હોય તો આપ જઈ શકો છો. પ્રભુ રાઘવના મનમાં એમ થયું છે, લખન પણ મારા વિરહમાં દેહ નહીં ટકાવે, પરમિશન આપે છે, જાઓ લખન માતા સુમિત્રાજીની પાસેથી રજા લઈ આવો. લખન માતા સુમિત્રાજીની પાસે રજા લેવા માટે ઉપડ્યા છે. આ બાજુમાં સુમિત્રા, એને કોઈ સંદેશો નથી, મનમાં અતિ આનંદ છે, હૃદયમાં આનંદની ઓધધી ઉઠી રહી છે. આજ મારો રામ રાજા બનશે, આ જાનકીજી રાજરાણી બનશે. લખને જ આ મહેલમાં પ્રવેશ કર્યો, આ સુમિત્રા બોલ્યા છે, અરે લખન કેટલું મોડું થઈ ગયું, સૂર્ય કેટલો અધર ચડી ગયો, અને તેમ છતાં હજુ કોઈ તૈયારી નહીં, આટલી બધો સમય તમે જો લેશો તો પછી રાજાભિષેક ક્યારે થશે? લખન જલ્દી કહો. અને લખન સાંભળો, આજનો દિવસ તો અતિ આનંદનો દિવસ છે, વર્ષોનું સ્વપ્ન અમારું સાકાર બન્યું છે. લખન આજ મારા હૃદયમાં શું આનંદ છે. આજ તો બસ આંખ પ્રભુ રાઘવનો રાજ્યાભિષેક જોવા ઈચ્છે છે. એકવાર રામ અને જાનકી રાજગાદી ઉપર બેસી જાય, હું સુમિત્રાને કહી કહી, હું કૌશલ્યાને કહી કહી, ત્રણેય એકવાર રામ અને જાનકીની આરતી ઉતારી લઈએ, પછી આ દેહ પડી જશે તો એને માટે શોક નહીં હોય. સુમિત્રાના વચનને સાંભળીને પ્રભુ રાઘવ વનમાં જવાની તમામ હકીકત લખને રજૂ કરી છે. માં કઈ કઈ માએ બે વચનો માંગ્યા છે, એના બદલામાં પ્રભુ રાઘવ વનમાં જઈ રહ્યા છે. સુમિત્રાજી જાણે આ શબ્દો સાંભળવા માટે સમર્થન બન્યા, ધરતી પર ઢળી પડ્યા છે, મૂર્છા આવી છે. કેટલીક વારે જયારે મૂર્છા ઉતરી છે ત્યારે લખને કહ્યું છે કે માં જે ઘટના ઘટી હતો ઘટી છે, હું તારી પાસે આ સંદેશ આપવા માટે નથી આવ્યો, પણ હું તારી પાસેથી રજા લેવા માટે આવ્યો છું. મારો પ્રભુ રાઘવ વનમાં જાય છે, માં જાનકી જાય છે, માં તું મને પરમિશન આપ, હું પ્રભુની સાથે વનમાં જવાની ઈચ્છા રાખું છું. લખનના શબ્દો સાંભળતાની સાથે સુમિત્રાજીના મોઢામાંથી અદભુત શબ્દ નીકળ્યા છે, બેટા લખન
અવૈ દૈત હા જય રામ નિવાસ. તુમ હારે કાજુ કૈસુ નાહી,
ખોજો સુમિત્રાજીને. સુમિત્રાજીના મોઢામાં તે શબ્દ નીકળ્યા છે, બેટા લખન તારે મારી પરમિશનની કોઈ આવશ્યકતા નથી, કારણ કે તારા સાચા માત પિતા તો રામ અને જાનકી છે. બેટા પ્રેમથી કહું છું, તું રામની સાથે જા. અવધ તહા જહા રામ નિવાસુ, અયોધ્યા તો ત્યાં હશે જ્યાં પ્રભુ રાઘવનો પગ પડ્યો હશે, જ્યાં પ્રભુ બિરાજતા હશે. અન ભક્તો, જ્યાં પરમાત્મા બિરાજતો એ સ્થાન મંગળમય હોઈ શકે, જ્યાં પ્રભુનો વાસ હોય એ સ્થાન મંગળમય હોઈ શકે. ભગવાન શ્રી હરિએ મધ્યના 42માં વચનામૃતમાં અદ્ભુત વાત બતાવી કે અક્ષરધામનું મધ્ય તો એ હોઈ શકે જ્યાં પરમાત્માનું સ્વરૂપ બિરાજતું હોય, જ્યાં પ્રભુ બિરાજે અક્ષરધામનું મધ્ય હોઈ શકે, જ્યાં ભગવાન બિરાજે અયોધ્યા હોઈ શકે, જ્યાંથી પ્રભુ વિદાય લઈ લે અયોધ્યા વન બની જાય છે. અને પરમાત્મા ભૂમંડળ પર જ્યારે જ્યારે પધારે છે ત્યારે જે જે સ્થાનમાં પોતે પધારે છે તે તમામ સ્થાનો મંગળમય બને છે. યત્ર યત્ર વસત સ્વામી પૂરે ગ્રામે અથવા વને, તત્ર તત્ર જનાયન શતશ સહસ્રશઃ. એ પ્રભુના સ્વરૂપમાં સહજ એવો પ્રતિભા હોય છે, સહજ જ પ્રતિભા એટલી ઉત્કૃષ્ટ હોય છે, જ્યાં જ્યાં પ્રભુ પગ મૂકે બસ ત્યાં અદ્ભુત નિર્માણો થતા હોય છે. સત્સંગયનમાં શતાનંદ સ્વામી લખ્યું, જ્યાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ પગ મૂકતા તે સ્થાન મહાદિવ્ય બનતું, જેને કારણે હજારોની સંખ્યામાં નર નારીઓ ઉમટીને પ્રભુના દર્શન કરવા માટે આવતા. પછી એ શહેર હોય તોય ભલે, નગર હોય તોય ભલે, ગામ હોય તોય ભલે, અરે જંગલ કેમ ન હોય? જંગલ તો ત્યાં સુધી હોય જ્યાં સુધી પ્રભુનો વાસ ન હોય. હૃદય પણ જંગલ જેવું ત્યાં સુધી જડ રહેશે કે જ્યાં સુધી હૃદયમાં પ્રભુનું આગમન નહીં થાય. જેના હૃદય કાશની અંદર પ્રભુનું આગમન થશે એ હૃદય પણ અક્ષરધામ તુલ્ય બનશે. આ કથાને સંગ્રહ કરી અનભક્તો આપણે પણ એ સમજવાનું છે, વધારે ને વધારે કેમ પરમાત્મામાં આલોચના જાગે, પ્રીતિ જાગે. પ્રભુમાં જ્યારે પ્રીતિ જાગશે ત્યારે જીવાત્મા ધન્ય ભાગી બનશે. બેટા લખન આવધ તહા જહા રામ નિવાસુ, તહી દિવસુ જહા બાનુ પ્રકાશુ. દિવસ તો ત્યાં હોય જ્યાં સૂર્યનો પ્રકાશ હોય, જ્યાં સૂર્ય હોય ત્યાં દિવસ હોય, જ્યાં રામ હોય ત્યાં અયોધ્યા હોય. જાઉં હું પ્રેમથી કહું છું, જાઉ પિય શિય રામ બને જાહી. રામ અને જાનકી જો વનમાં જતા હોય તો અવધ તું મહારા કાજુ કછુ નાહી, અયોધ્યામાં તમારું કાંઈ કામ નથી, અવશ્ય મેવ જાઓ લખન જાઓ. માં સુમિત્રાએ પ્રેમથી વિદાય આપી છે, આશીર્વાદ આપ્યા છે, બેટા મેરા તુજ આશીર્વાદ હૈ. રામ અને જાનકીની સેવા કરી આપ બળભાગી બનો, રામ અને લખનને ખૂબ, રામ અને જાનકીને ખૂબ આપ પ્રસન્ન કરી શકો. બેટા રાગ દ્વેષ બધા એનાથી પર થઈને વર્તજો, પ્રભુ રાઘવની આજ્ઞાને જીવન બનાવજો. જોજો જાનકીને તમે ઓછું આવવા નહીં દેશો. વિધવિધ પ્રકારની ભલામણ કરી સુમિત્રાજી લખનને વળાવ્યા છે. લખનજી ત્યાંથી સીધા ઉર્મિલાજીને ત્યાં ગયા છે, જોકે તુલસીદાસજી આ વાતને લખી નથી, ડૂબકથા છે. એ તો શક્ય જ ન બને ને, વાતે સાચીને કે પત્ની પૂછ્યા વિના સીધા નીકળી ગયા હોય, ઉર્મિલાજીની પાસે ગયા છે. ઉર્માલીજીને વાત કરીએ છે, દેવી રામ જાનકી વનમાં જાય છે, હું પણ જાઉં છું. આખી હકીકત સમજાવી છે અને હકીકત સાંભળતાની સાથે ઉર્મિલાજીને આંખોમાં આંસુ ભરાણા છે. દેવી અબ શા માટે રડી પડ્યા? પોતે દેવી માફ કરજો, મારી આંખના આંસુ આ દુઃખના નથી, હર્ષના છે. મને આનંદ થાય છે કે મારું સૌભાગ્ય રામ અને જાનકીની સેવામાં જઈ રહ્યું છે. પતિ દેવ આપ જયારે જાઓ છો ને ત્યારે આપણે વિનંતી એટલી કરું છું, રાગ દ્વેષ ઈર્ષ્યા મુદુ મોહુ જની સપને હું ઇન્હે કે બસ બોહુ, આપણે બસ એટલી વિનંતી કરું છું, ક્યારે પણ રાગ દ્વેષ આદિક ને આદિન સ્વપ્નમાં પણ નહીં થશો. પતિ દેવ આપ જાગ્રતમાં તો રામ અને જાનકીની સેવા કરશો, પણ સ્વપ્નમાં પણ એવા છૂટી એ સેવા છૂટી ન જાય બસ એટલી આપને વિનંતી છે. આપ પ્રેમથી સીધાઓ સાંભળો પતિદેવ, જ્યારે અમારા લગ્ન થયા અને જનકપુરીથી મેં વિદાય થતા હતા ત્યારે માતા સુનૈનાએ અમને મને પાસે બોલાવીને કહ્યું હતું, બેટા ઉર્મિલા જાનકીજી ખૂબ કોમળ અને ખૂબ ભોળા છે, તેની ખૂબ સંભાળ રાખશે. મારે કાંધેમાં જાનકીની જવાબદારી સોંપી હતી, પણ પતિદેવ હું જો સેવા બજાવવા માટે એમ હઠ પકડું તમારી સાથે આવીશ, તો સમાજ એમ કહેશે કે ઉર્મિલાજી લખન ને છોડી ન શક્યા, મારી સેવાની સામે દુનિયા નહીં જોવે. અને મનમાં વિચાર એમ કરશે કે લખન ને આધીન બનીને ઉર્મિલાજી પણ વનમાં ગયા, હું પ્રભુના પ્રેમને આધીન બની અને મા જાનકીની સેવા કરવા માટે આવું છે, સમાજ સમજી નહીં શકે. માટે આપને વિનંતી કરું છું, મારા ઉપર જે જવાબદારી હતી હું તમને સોંપું છું. જ્યાં સુધી મા જાનકી અહીંયા બિરાજતા હતા ત્યાં સુધી પળો પાળ મેં અનુસંધાન રાખ્યું છે, પણ હવે આપ વનમાં જોજો, જાનકીજીને ઓછું ના આવે એવી રીતે અનુસંધાન રાખજો, ખૂબ એનો ખટકો રાખજો. આરામ અને જાનકીજી બંનેને ખૂબ રાજી કરજો. બોલતા ઉર્મિલાજીએ લખનને વિદાય આપી છે. રામાયણમાં નથી લખ્યું, પરંતુ સંતો એમ પરંપરામાં કહે છે કે જે વખતે લખનને વિદાય આપીને એ વખતે ઉર્મિલાજી ઉમરામાં ઊભા છે, એક પગ અંદર છે, એક પગ બહાર છે. પણ 14 વર્ષના વાણા વાઈ ગયા. લખને તો ઉર્મિલાજીના વચનને બરાબર અનુસંધાનમાં રાખ્યું કે સ્વપ્નમાં પણ બીજો ઘાટ ન ઉઠે, સ્વપ્નમાં ઘાટ ન ઉઠે એટલા માટે મારે સતત જાગ્રત રહેવું પડશે. આમ નિર્ધાર કરી અને લખન સતત જાગ્રત રહ્યા છે. જોકે જાગ્રતના બે અર્થ થાય છે, એક તો નિદ્રા જ ન લીધી એવો અર્થ થાય છે.